શાસ્ત્ર નો તમારા જીવા અને હું પાપે નિમિત્ત ને તો આપણને ગમે છે. શાસ્ત્ર નો આધાર હોવો જ એમ કે છે, પોતાનો અંતર નો આત્મા શાસ્ત્ર અનુભવ એવા બધાનો સુમેળ થવો જોઈએ.
મને એમ લાગે છે કે અનુભવ ની વાણી શાસ્ત્ર સંગતિ હોય.
તો કોક કે તો બોલ્યા બોલ્યા દેખાતી બોલ્યા ગતાનું ગતિ જે છે લોક કે અમને આડું અવડું બોલી દો તો તમારે સહન ના થાય સાહેબ. માટે બોલવું જ નહીં, એ તો જે છે તે એમને જે ત્યાં સુધી સૂક્ષ્મ રહે છે ને ત્યાં સુધી જ આનંદ છે. જ્યાં વ્યક્ત પણ ભભૂક્યો ત્યાં પણ ક્યાં થાય માટે તો બરોબર ચાલવા દો. આપણે કોક જ વેરી રેરલી ભભૂકી દો એવું નિમિત્ત મને લાગતા એના 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 દિલમાં ઉતરવા માટે આ જ યોગ્ય સાધન છે ત્યારે જ ભભૂકવું નીકળ ના ભભૂકવું. મનમાં તો ને કરતો તો બધું જાણે ચાચાજી ઘણા વર્ષો નો સંબંધ એટલે મને લઈ ગયેલા ખેતી મને સારો સત્સંગ થયેલો. અને ચાચાજી કહ્યું કે આ છોકરા કોઈ શાસ્ત્ર બાસ્ત્ર વાંચ્યું નથી, આ તો બીએ માંથી નીકળી હેડલોંગ માં જંપ લાવેલું છે. હું જાણું છું કે છે પણ આ બધું આની મથામણ ચાલે છે એ મથામણ ની આની સમજણ છે છોકરાની તો બિલકુલ નહીં બિલકુલ નહીં. એટલે વાત સાચી છે નિમિત્ત હરિમાં અભિમુખતા જીવંતી ધગધગતી પ્રગટાવવાને માટે જ છે. એક જ લખો
હા તમે લખ્યું જ પાછળ હરિભાવ ના અભિમુખતા અને લખી ને અને હરિ પ્રત્યે અભિમુખતા એટલે ભાવ વૃદ્ધિ હરિ પ્રત્યે અભિમુખતા એટલે ભાવ વૃદ્ધિ પામે તે કાર્ય અનુભવ્યું નિમિત્ત
બન્યું. હરિભાવ એટલે હરિભાવ એને છે
અને શ્રેયાર્થી ને હરિ પ્રત્યે અભિમુખતા પ્રેરવવા કાર્ય અનુભવ્યું નિમિત્ત હોય છે.
શ્રેયાર્થી હોય જીભ જે નાના છે બધાને નિમિત્ત શ્રેયાર્થી ને જે હરિ પરત ની અભિમુખતા પ્રમુખ નિમિત્ત તો એનું પોતાનું જ છે અનુભવી નો નિમિત્ત નહીં.
આપણે આમાંથી એવું
જો
સંસાર માં જ પ્રેરાવે સંસારી ને નિમિત્ત છે સંસાર થી જ છોડાવા શ્રેયાર્થી નો નિમિત્ત છે.
અનુ પ્રકાર ના શરીર કયા છે કે કારણ સૂક્ષ્મ ને પૂર એ પણ નિર્વિવાદ. ત્યારે જે જીવ દશાનો એક જીવ છે એને થોડા જ બધું જીતે છે એ તો સૂક્ષ્મ ને કારણને સમજતો નથી એના એની કોન્શિયસનેસમાં નથી. પણ એનો અર્થ એમ નથી કે નથી એ નથી જાણતો માટે કે એ નથી એમ કહી શકાશે ને છે ખરું. ત્યારે જે અનુભવી છે તેનું મુખ્ય લક્ષણ મેં તમે કીધું આખા આકાશ તત્વ એને મો કરે છે કે નહીં વાત મૂકી દો. આપણે તો તત્વજ્ઞાની અને વિજ્ઞાન ની વાત કરીએ છીએ ત્યારે એનું આકાશ તત્વ છે. એ આકાશ તત્વ હોવાથી બધા માપરે સર છે સ્વાભાવિક રીતે એને કોઈ ક્રિયાની ત્યાં જરૂર નથી. ત્યારે એ જેમ શ્રેયાર્થી માપ્રગટે છે એવી રીતે પેલા માપ્રગટે છે. શ્રેયાર્થી ને એ વધારે એક એને ઊંચે ચડવાનું થાય છે કારણ કે અભિમુક્તા વાળો રિસેપ્ટિવ છે જીવ નથી. ત્યારે પ્રસરે છે તો કરો તો કઈ મારે આવું પ્રસરે કઈ કયા જીવ હોય તો કે સૂક્ષ્મ. સૂક્ષ્મ જેમ આપણે આ ઘરનો ઉંગળો કહીએ છીએ ઉંગળો એનાથી અંદર જવાય ને બહાર જવાય એ કબૂલ છે. કેવી રીતે સૂક્ષ્મ વચ્ચે અદ્વૈત છે કે જે કારણમાં લઈ જાય અને સ્થૂળમાં લઈ જાય છે ત્યારે અનુભવી એક આકાશ તત્વમાં વિરસતો ગતિશીલ સક્રિય ક્રિયાશીલ સર્જનશીલ આ બધું હોવા છતાં આમાંનું કઈ જ નથી પાછો. એટલે કઈ જ નથી એ આકાશ તત્વ કહીએ તો એક જે કઈ જ નથી ને એના એ ભૂમિકા ઉપર એ ભૂમિકા ઉપર સર્જનશીલ છે અને આકાશ તત્વ મોકલે હોવાથી બધામાં પ્રેસી શકે. એટલે પેલો જીવ દશા વાળો છે એના સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કારણમાં તો કઈ છે જ નહીં કશું. કારણમાં પ્રવેશ તો કોન્ટ્રાડિક્શન થઈ જાય કઈ વાત નથી એની. તો સૂક્ષ્મમાં એના સંસ્કારો પડે છે. હવે લાંબા ગાળાના સંસ્કારો ભલે ને જીવ દશા વાળો હોય પણ એ લાંબા ગાળાના પેલાની સાથે જો સંસર્ગ થાય તો પેલા અનુભવીના સંસ્કારો એના સૂક્ષ્મ ચિત્તમાં પડે અને સૂક્ષ્મ ચિત્તના પડેલા સંસ્કારો ફરીથી જન્મ થાય સૌથી પહેલા ઉદય વર્તમાન થાય છે અને નિર્દોષતાની ભૂમિકામાં. દાખલા તરીકે 5 વર્ષનું 4 વર્ષનું બાળક જીવતું હોય તો ત્યાંથી પેલા સંસ્કારો ઉદય વર્તમાન થાય. અનુભવીના પડેલા જે સંસ્કારો છે જે એના સૂક્ષ્મ પેલા જીવદશા વાળો સંપૂર્ણપણે જીવદશાથી કામ ક્રોધાદિથી પ્રવર્તેલો હોય છે, પણ એવો પણ પેલા અનુભવી ના સંસર્ગમાં આવ્યો ત્યારે કહેશે કે એનું નિમિત્ત તો પેલો જીવ જ હોય. પેલા અનુભવી ના સંસર્ગમાં આવ્યો તેનું નિમિત્ત તો પેલો જીવ જ, એ તો આપણને ખબર નથી. અનેક યુગોના જન્મોના જન્મ એને ખીલમાં પડી રહેવું પડે છે કેટલાક માણસ જીવોને, પણ એની એક દશા કોઈ અકળ રીતે સ્થિર થવાને માટે એક એની અવસ્થા છે પેલા જીવની. એવા જીવને આવું અનુ અભિમુખતા થાય એવા પ્રકારનું કોઈ નિમિત્ત એવા પેલા અનુભવીની સાથે છે તે પેલા જીવમાં પડેલું છે. પણ એ જીવ પેલાના સમાગમમાં લાંબો ગાળો રહે એટલે એના સૂક્ષ્મ શરીરમાં આ પ્રકારના સંસ્કારો પ્રસ્થાપિત થાય છે અને પછી એ પાછો જન્મે ત્યારે એનું ઉદય વર્તમાન થાય નિર્દોષ ભૂમિકામાં, એટલે પાછો એ સંસ્કાર એના સૂક્ષ્મમાં પાછા પડ્યા. એવી રીતે મારા શ્રીમદ કહે છે રાજચંદ્ર કે એક વાર આવા આવા અનુભવીના પ્રસંગમાં જીવ આવ્યો લાંબો ગાળો જો રહ્યો તો ભલે જીવ દશા વાળો રહ્યો પણ 21 જન્મે એનો છુટકારો થયો. રેશનલ આ છે. નિર્દોષ ભૂમિકામાં આ વખતે ધારો કે 8 મહિના અમુક ગાળો એનો થયો એ સંસ્કાર પડ્યો, બીજા જન્મે વધશે એ ગાળો, ત્રીજા જન્મે ઓર પાછો વધશે, ચોથા જન્મે ઓર વધશે. આ તમને સમજણ પડે છે હું કઉ છું? ના પડે તો મને કહેજો. એમ કરતા કરતા 21મે ગાળે એનો ભભૂક તો અગ્નિ થઈ જાય છે. આ સંસ્કારોની સમગ્રતા જે એનામાં પ્રગટ થઈ છે ભગુક પગની અનામત થઈ જાય છે 21 જન્મે. એ થાય કહો સાહેબ.
હવે એક પ્રશ્ન એવો
હતો, આજે 21 જન્મે ગમે તે હતો એક સંખ્યા તો એમ છોડી દો, એના પર એને પકડવું નહીં.
આપણે ભગવદ્ગીતામાં એમ કહ્યું જે આખરી પ્રકૃતિમાં જીવો હોય છે તે અપ્રાપ્ય માં પ્રવર્તન દે મૃત્યુ સંસાર વર્તમાન કહ્યું છે ને, માં અપ્રાપ્ય એવો મને મારી પાસે આવતા જ નથી, મારા અભિમુખ થતા જ નથી અને એ વારંવાર મૃત્યુ સંસાર એ માર્ગમાં જે ગયા અને તત્વો યાંતિ અધમામ ગતિ તેના કરતા આપણે વધારે નિકૃષ્ટ ગતિને પામે છે. એનું શું થાય?
તમે વિજ્ઞાન ની રીતે સાયન્સ રીતે વિચારો કે સતત જે તે કઈ બધું વિકાસશીલ છે એ સ્વીકારાય છે હકીકત. સતત જે તે બધું વિકાસશીલ છે ત્યારે જે સ્થિતિમાં જે હોય તેનો એનો વિકાસ થયા કરે, તે સ્થિતિનો વિકાસ છે. પેલા નિમ્ન ગતિની સ્થિતિમાં પડેલા છે એટલે નિમ્ન ગતિની અંદર વિકાસ એનો થયા કરે. હમણાં 5% દુરાચારી હોય પછી 10% થાય, 15% થાય, 25% થાય, 100% થાય, એમાં એ વિકાસશીલ થયા કરે. અને હજુ તો તમને તો ખબર નથી પણ સાહેબ આપણી પૃથ્વી છે એનાથી કેટલી અધોગામી જીવો વાળી પૃથ્વીઓ છે તે આપણામાંથી એવા અત્યંત નિમ્ન ગતિ વાળા થઈ ગયેલા જીવો ત્યાં જાય છે, આપણામાંથી ઉર્ધ્વ પ્રકારની ભૂમિકા વાળા ઉર્ધ્વમાં જાય છે એવી પણ, અને ત્યાંથી આપણે ત્યાં પણ અવતરે છે. પરસ્પર લેનદેન છે પણ હવે એ તો હજુ સાંજ પૂરવાન નથી ત્યાં સુધી આપણે આ વાત કહેવાયની મારાથી, તો પણ આ વાત મારે દિલથી હકીકત રૂપે છે. એટલા નિકૃષ્ટમાં નિકૃષ્ટ નિમ્નગામી જે જીવો છે કે આનાથી અધોગામી દુનિયા છે ત્યાં જાય છે, ત્યાંથી પણ થોડા ઘણા ચર્ચા થયેલા આપણે ત્યાં આવે છે. ઉર્ધ્વમાંથી ઉર્ધ્વ ભૂમિકામાંથી પતન થયેલા જીવો આપણે ત્યાં આવે છે, આપણે ત્યાંથી ઉર્ધ્વ ભૂમિકામાં ભાવના વાળા થયેલા જીવો ઉર્ધ્વમાં જાય છે. મારા મનથી હકીકતની વાત છે પણ આજે એને પુરવાર કરી આપવાની મારી પાસે કોઈ સાધન નથી. ગીતામાંથી ફારફેટ કાઢવો તો નીકળી શકે એવું છે પણ એનો કઈ અર્થ નહીં આપણે એ રીતે કરવું કેવું છે, પણ મારા મનથી આ હકીકત છે.
એટલે અભિમુખતા તો હોવી જોઈએ,
અભિમુખતા હોવી જોઈએ.
હવે દેહાર્થીમાં જે અભિમુખતા છે અને જે સાધારણ મર્યાદા સૂક્ષ્મતમ રીતે અભિમુખતા
નથી નથી, કારણ શું? આપણે ભગવાનનું નામ લે મંદિરે જવાય એ જડથી કરે છે, એક ચીલા ચાલુ અવસ્થાથી, એમાં કઈ પ્રાણ તો ઘેર થી નીકળે તો વાતો કરતા કરતા જાય, આ ભગવાન ને નમસ્કાર કરીને પાછા આવે તે વાતો કરતા કરતા જમીન ની અંદર આ બ્રહ્માંડ ની દર્શક જે કઈ જેમ ચાલી રહ્યું છે તેમ એ ચાલવા દે, એમની વચ્ચે આવતું નથી. એમ એનો વાંચો
લખ્યું છે આપણે, પોતાના એકલાના તે નિમિત્ત પર ડાળવા સો અનુભવી સંપૂર્ણ સંસ્કૃતિ બળવાન ત્યાં કિંતુ જેમાં થતું હોય સ્વાભાવિક તે બધું તેમ તેનું થવા દે છે તે અનુભવી કૂતરો.
એટલે દાખલા તરીકે હું છું, દાખલા તરીકે હું અનુભવી છું, મારે કઈ મારે ઉપાધિ મારે નથી જોઈતી, તો સંત મહાત્મા પાસે લોકો તો મસ્ત બધા કે સંત છે મોટા, તો અમને પાસે મારા આરા લોકો પાસે માપન થર્મોમીટર છે, બધો ત્યાં કરે અમને એમ એકબીજા જયંતિભાઈ ચાલો હું તો કઈ કઈ નથી, પણ દાખલા સમજાવવાની પાસે કે મારામાં એટલે કોઈ અનુભવી આમ કોને કોઈ અનુભવી માં જુદા સ્થૂળ પ્રકારના સૂક્ષ્મ પ્રકારના અને નિમિત્ત પ્રકારના સંસ્કારો નિમિત્ત છે, નિમિત્ત ને જાણે ધારે તો કાળ ને ક્ષણ માં ટૂંકાવી દે આનંદ કાળ સુધી લંબાવે સહજપણે, કોઈ ઈરાદા બિરાદો છે નહી ત્યાં, એ કાળ ને અનંત કાળ સુધી પણ જઈ દઈ શકે અને ક્ષણ માં પણ એ કરી દઈ શકે.
સમજાય
પણ તે શું થાય એનું
જે સહજ જે કે છે એનું પછી એનું વિશ્લેષણ કરવા જાય, વિશ્લેષણ એટલે માનસિક રીતે એનું ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ
કરે. બાકી આપણે બરોબર ના હવે તમે નિમિત્ત આપ્યું તો એનું કોક વખત સમજાવીશું, મારા લખાણ માં હું સમજાવીશ કરો, પણ અત્યારે આપણે મારે જમવાનો વખત થાય, 10 વાગે જમું ગમે તમે જમતો ને, મારે યાદવા તાદવા ચાલે સૂર્ય ચાલે ગમે તમ, એક માણસ જ એવો પાછું કે સ્વચ્છંદી ભરતીઓ એક પરવાર ખમશે સાહેબ, હા એટલે માફ કરજો અત્યારે એ નહીં થઈ શકે મારાથી, પણ તમે મને કહ્યું કે સાચી વાત છે હું કરીશ, હવે મારા તો ખ્યાલમાં જ મારી સમજણ છે મારી પાસે એની, મારે તો પુસ્તક ખોલવા જવું પડે છે, એન્સાયક્લોપીડિયા મારે રાખવી પડે એમ નથી, એ તો હું કરી દઈશ એમાં, પણ આપણા ભૂલ કરી દઈએ નીકળ પછી મારે વખત ના થાય, મારો ઉદ્દેશ પણ નથી એની નકારાત્મક નથી, એ સ્થિતિ પોઝિટિવ છે.
નિમિત્ત જાગી ઉઠતા લખાયેલું આ નિમિત્ત વિજ્ઞાન તો વિજ્ઞાન મહાસિંધુ માનું એક બિંદુ જ
માનું છે,
તો વિજ્ઞાન નો પાર તાજ પામી શકાય તેમ નથી, નિમિત્ત રહસ્ય નું જે નિર્માણ થવા પામ્યું હશે તો
હવે
આત્માની ગતિ તે આત્માની ગતિ ગતિશી તે સાચી સહજતા જ તે વ્યાખ્યા માં તો ટૂંકામાં ટૂંકી સાહેબ કારપત કાળે આપી દે, હવે એને જે દુનિયા નહીં સમજી શકા અનુભવી ની સહજ નું ધોરણ દુનિયા કેવી રીતે એના કન્સેપ્શન માં આવવાનું છે કે આપણે એવું બધું શું કરે આશા અપેક્ષા રાખી, એને જેમ રહેતો હોય તે મસ્તી થી વ્યવાદો ખાલી દુનિયા તો અત્યારે કોને સમજાય છે તો ખબર ને પૂછવા વાળી સદી તો દિવસ એને થઈ ગયેલા માણસો ને, અને વિશ્વ ના ભગવાન બાર શિષ્ય એ ક્યાં એને સમજતા હતા, તુરત એક તો એનું ખૂન કરાયું તો બા કુકડો બોલશે તે પેલા 3 વાર નકારી, એ લોકો નાના એવું હોય પ્રભુ અને કે તું રહેવા દે બોલવાનું ચાલો માનો, તો હવે અમે તો સારું તો ઘણા બધા મને મળેલા છે અનેક પ્રકારના એ લોકો ખૂન કર્યા છે, તો પણ મેં એમનો સંસર્ગ છોડા આ મારો વૈભૂત બેઠો, અને ગમે તેમ સ્વચ્છંદપણે પ્રવર્તેલા હું મારી નજરો નજર જોઉં, પણ કોઈ દિવસ મેં એમના અભાવ નથી મારો પ્રગટવા દીધો, એ સહજ નું ધોરણ આત્માની ગતિ સિવાય કોઈ દિવસ પ્રગટી શકે નહીં, એટલે પ્રસરે જેમ આકાશ સહજતા નું તેમ છે આત્માની ગતિ તે છે. આપણા લોકો બધા ઠોકી મારે છે ભગવાન ભગવાન તે બધા સમાજ ને બ્રહ્મ માં નાખે છે, ચેતન ને શરીર વાળો જીવ અનુભવી છે એને અનુભવી ને નિમિત્ત છે છે ને છે જ બધા, અત્યાર સુધીના અનુભવ શાસ્ત્રો ક્યાં છે, શું શાસ્ત્ર ના કહેતો હોય તો હું પોતે કઉ છું તો નિમિત્ત છે એને, ચેતન ક્યાં નિમિત્ત છે, એટલે સર્વત્ર ગુણાતીત થઈ શકે છે, દ્વંદ્વાતીત સ્થળાતીત કાળાતીત થઈ શકે છે અનુભવ, પણ નિમિત્ત હોય ક્યાં, નિમિત્ત માં ચેતન ના બધા જ ગુણ એને પણ તો સિવાય નહી. તારે એ મર્યાદા ચેતન નહી નથી કોઈ, તો બતાવો તારે એને કેવી રીતે અસલ આપડા લઈ મંડેલા છે બધા બ્રહ્મ અને ભગવાન ની વાત લઈને. તારે એક જ્ઞાન સમજતા નથી. મારી મારી દ્રષ્ટિ હું તો કઉ નિમિત્ત માં ચેતન ના જ ગુણધર્મ, એમાં એમાં ફરક નહી. હા તમે સમજી ગયા, મારું ખોટું હોય તો મને કહો, ગમે તે કોઈ કહી શકે છે. મારી સમજ તો આપડે ફેરવાના તૈયાર છે ભગવાન ની કૃપાથી, પણ મને આ અનુભવ આ સાચી વાત લાગે છે કે નિમિત્ત માં ચેતન ના ગુણધર્મ બાકી તો એની મળે પડી રહ્યો હોય. વાંચો સાહેબ આગળ, હું સાચું કહું પણ હું મને આવડશે એટલું હું સમજાવીશ, કારણ કે બુદ્ધિ એટલા માટે સનાતન બુદ્ધિ શું આપી છે ભગવાન કે મેં આ બધું સમજવા અને જાણવા, આ પથ્થરકળ કરીને કે બધું સમજવા એનું સ્વરૂપ તમે સમજાય માટે તાર બુદ્ધિ છે. એટલે બુદ્ધિ હોવાથી એમ કહી દઉં કહી શકું કે આગમ છે, અગોચર છે, અવર્ણીય છે, હું વિચારી શકે. એટલે મારા કારણ કે આ બધામાં આ બધાનો મને અમલો શાસ્ત્ર ભણેલું નહીં હોવાથી એટલે મને તળપદા શબ્દો ના આવડે, પણ શબ્દો મારી મેળે મારા પોતાના હું કહીશ. કરો મને કહો સાહેબ.
સૂક્ષ્મ નિમિત્તથી પણ પર એવું કે સૂક્ષ્માતીત બીજ છે, આવા સૂક્ષ્માતીત નિમિત્ત રૂપી અવ્યક્ત બીજ માંથી પછી મેં ટિપ્પણ એવું લખ્યું છે રહસ્યપૂર્ણ વિજ્ઞાન વ્યક્ત થતું હોય છે. હવે મને બહુ સ્પષ્ટ નથી
એમ છે ને કે શૂન્ય બોલી છે તે કોન્ટ્રાડિક્શન થઈ જાય છે. કંઈક આપણે સમજવામાં સમજમાં ઉતરવાને માટે કંઈક કંઈક હોવું જોઈએ, માટે આપણે શૂન્ય કહ્યું. બાકી શૂન્ય એટલે કંઈ કશું નથી એમ કહીએ તો એ પણ કોન્ટ્રાડિક્શન થઈ જાય. શૂન્ય કેવું એ પણ કોન્ટ્રાડિક્શન થઈ જાય. કંઈ કશું છે એમ કહીએ તો એ પણ કોન્ટ્રાડિક્શન થઈ જાય છે. બરાબર એવું થઈ જાય છે. એવું પણ આપણે સમજવાની ખાતર શૂન્ય લીધું. એ શૂન્ય જે છે એમાં કંઈ જ કશું નથી. અનુભવીને પણ એ શૂન્ય અવસ્થા પાકે છે. તે હરિરસમાં એકદમ એકાકાર કેન્દ્રિત અને પરિપૂર્ણ સચેતન અને તે કાળે એ અવસ્થામાં સાક્ષીભાવ પણ નહીં જુઓ બિંદુ રૂપ સાક્ષીભાવ નથી. ત્યાં એવી એક સ્થિતિ, એ સ્થિતિ એ શૂન્યવસ્થા હું કહું છું. એ શૂન્યવસ્થા, એ જે શૂન્યવસ્થા છે ત્યાં આકાશ વગેરે છે પણ બીજ રૂપે તદ્દન સૂક્ષ્મ અતીત બીજ રૂપે. એમાંથી પછી એ જરા મોડી પડી. હવે સાચી મોડી પડી કેમ મોડી પડી એ બધા કારણો હજુ નથી શોધાયા. હજુ એનું હું એના સંશોધનમાં છું. મારા અંતરમાં મને મનન ચિંતન ચાલે છે, કારણ કે જે પરિસ્થિતિ આપણે અનુભવી હોય એ તો આપણા માટે ન કરતા હોય. હવે એવો જે એવી જે કેન્દ્રિતતા ઓતપ્રોત એકાકાર પ્રાણી રસમાં સંપૂર્ણપણે તાદાત્મ તદરૂપ એક રસ એવી એક સ્થિતિ છે. એમાં સાક્ષીની સભાનતા પણ થોડી નહીં જીવી બીજ રૂપે છે. બધું જમાનતા બીજ રૂપે છે મુખ્ય વાત આવવામાં. ત્યારે એમાંથી એ અવસ્થા અનુભવીની છે, થઈ છે કોઈક ભૂમિકામાં કોઈક કહે કોઈક વકાળે. એમાંથી જયારે સહેજ મોડું પડ્યું એટલી એની જે સઘનતાની જે થયેલી છે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકારની એ મોડી પડી. કેમ મોડી પડી એ પછી સંશોધનનો વિષય છે. હજુ મારા માટે પણ સંશોધનનો વિષય છે કે મોડી પડી એટલે આકાશ તત્વ આવ્યું, સાક્ષીભાવ આવ્યો. પેલામાં અનુભવીની વાત કરું છું. હવે એને બીજા તત્વો બીજા આકાશ એટલે તેજ વા જળ પૃથ્વી છે કરા, પણ એ ગૌણ મોખરી એટલું આકાશ જ એને રહે. અને આકાશ તત્વ મોખરી હતું હોવાથી જ એને કઈ કશાનું બંધન નથી. એ દ્વંદ્વાતીત છે, સળાતીત છે, કાળાતીત છે, ગુણાતીત છે, બધું જ છે. અને એટલે એનામાં ચેતન નો ગુણધર્મ છે. આકાશ તત્વ એનામાં પ્રસરે હોય છે અને આકાશ તત્વ ને લીધે બધે પ્રસરે છે. હવે આપડે પ્રશ્ન શું છે એમાં, આવી જે અવસ્થા અનુભવીની થાય છે ચેતન ની, તો વાત કરતો અનુભવીની વાત કરું છું. આવી જે એકાકાર પરાની સંપૂર્ણપણે કેન્દ્રિત ને કેન્દ્રિત કેન્દ્રિત માય કેન્દ્રિત જે રસ સ્વરૂપ રસ તાદાત્મ્ય એક રસ આ તો બોલવું પડે છે એટલે એક થઈ ગયો છે. ત્યાં સાક્ષીનો બીજ છે અને આકાશનું દૂત છે. શૂન્યાવસ્થા એને કહું છું. અને આ અવસ્થાને એ શૂન્યાવસ્થા જે છે એ કોઈ કારણથી, કારણ વિના કઈ કશું બનતું નથી. કારણ કે આપણે જયારે ભાષાની સ્થિતિમાં ઉતરવું પડે ત્યારે આમ કેવું જ પડે કે આ જે અવસ્થા છે એમાં દરેકમાં વધતા ઓછા પણ ઓછા આપણે જોઈએ તો આપણામાં કોઈક વખત ભાવ બહુ કે છે, કોઈક વખત મોડો પડી જાય છે, કોઈક વખતે પેશન્સ થાય છે કામના ની, એમાં પણ ઓછા વધતા પણ છે. એક વખતે બબુકે જોરદાર લોક પણ એવું બબુકે પછી ગાળો પડતો હોય છે. એક સ્વાભાવિકતા છે એમાં, આ સ્વાભાવિકતાનું વલણ છે ભાઈ. પણ કેમ એ થયું, સાથી થયું એમ એનું સંશોધન માંગી લે છે. આ જેમ ભાઈને મેં મને જયંતિભાઈ આચાર્ય સાહેબે કહ્યું સાહેબ ની વાત તરત જ મને એનો ખ્યાલ તરત જ લખી આપ્યો, વાર ના લાગ્યું. એવી રીતે આ મારી પાસે અત્યારે નથી, એ મારે કબૂલ કરી લેવું છે. પણ એમાંથી જેમ આકાશ તત્વ થયું એ શૂન્યમાંથી પ્રવર્ત્યું એકડો એક આવ્યો અને એમાંથી બધું વધ્યું. પછી આ મારે સહજ પ્રક્રિયા છે. પછી બધી શું એકમાંથી બીજું થાય બીજામાંથી, પણ એમાં એક વસ્તુ છે સાચી થાય છે એનું એક મને બીજી ભૂમિકા ઉપર પેલામાં નથી થતું મને. પણ કોઈને કોઈક પ્રકારે ક્ષોભ થાય છે, ક્ષોભ
ક્ષોભ
આ તો મારી મજા.
એવું આપણે સાંખ્ય દર્શનમાં ક્ષોભ જ શબ્દ વાપરે છે.
શું વાત,
કશું જ હોતું નથી. ન થતા
કઈ કશાનો ક્ષોભ થાય છે,
એકદમ ક્ષોભ થયો અને પછી બધું થવા લાગ્યું.
હા
એવું આવે.
કેમ થયો એ હજુ મને સમજાણું.
સૂક્ત છે ઋગ્વેદમાં, એમાં પણ આ વાત છે, સાંખ્ય દર્શનમાં પણ એવું છે. શું સામ્ય અવસ્થામાં
સાહેબ અનુભવની દશામાં
વ્યાકૃત દશા અવ્યાકૃત શબ્દ વાપરે છે, કશું વ્યાકરણ થયેલું નથી હોતું.
ના ના,
એ પણ એ અવ્યાકૃત દશામાં હોય છે. અરે પછી ક્ષોભ થાય છે, અરે વ્યાકરણ થવા લાગે છે, એટલે મેનિફેસ્ટેશન
થવા લાગે. બરોબર, આવી રીતે આજે આવ્યું. એનું કારણ તો આ છે, ક્ષોભ થાય છે એમાંથી બધું જન્મ છે. હવે ક્ષોભ કેમ થાય છે એ કોઈ શાસ્ત્ર કે છે?
અશાંતિ જે આઘાત કરે તાઈ તો વીણા બાજે, અશાંતિ આઘાત માટે વીણા બાજે.
હા બરોબર,
અશાંતિ જે આઘાત કરે તાઈ તો વીણા બાજે. એ સંખી
બરોબર,
એ ક્ષોભ ક્ષોભ જેવું આપતો
સમય હોય. અરે કેમ થાય છે
એ તો બીજું એક્સપ્લેનેશન.
હા તું જ કહું છું, પણ એ હું તો મારો સ્વભાવ એવો મારા ગુરુમાં છે એમ બેસી ના દેવાય. બેટા
ના એનો જવાબ આપ્યો છે મોટા.
હા
એ કે છે સ્વભાવ છે,
પછી તો હું કઉ છું સ્વભાવ છે.
જો એવું કહો એ લોજિકલ
આ ના આવે,
પછી
એવું કઉ છું સ્વભાવ છે.
એ
તો હું કઉ છું, કેટલી વાર મારા લખાણ માં આવે છે કે સ્વભાવ છે. મોટા સ્વભાવ નું કઈ કશાથી ફોર્મેશન થાય છે કેમ થાય છે નથી. હવે સ્વભાવ જો કહીએ
ચૈતન્ય સાગર શાંત ક્ષોભ અચિંતો થાય,
હવે એમ કહીએ કે સ્વભાવ છે. પણ સ્વભાવ ફોર્મેશન થાય કઈ કશાથી થાય છે એ આપણે બુદ્ધિ અત્યારે સ્વીકારે છે. આધાર જોઈએ ને સાહેબ, તારે આધાર કોણ નથી જોતો. પણ એમ રે બેસી રહે નહીં ચાલે
ના, એટલે આ ગૌરપાચારિકામાં એમ આવે છે. કેમ સર્જન કર્યું
ના, એ તો હું સમજી એમ કહું 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 કે લોકો એમ કહ્યું એમ માને કા બધા શું સમજવાનું. નકામા એ બધો ના નાખવું. બીજ ખરો હોશિયાર માણસ ખેડૂત હશે તો પોતાનું બીજ ગમે તેવી જમીનમાં નહીં નાખે સાહેબ. જમીન બીજ ઉગાડવાની સંપૂર્ણ યોગ્યતા વાળી સ્થિતિઓ ત્યાં જ બીજ નાખે. હું કોઈ આધ્યાત્મિકતાની વાત જ નાખું, વાત બધું નિમિત્ત મેં તમે લખાવી લખ્યું એટલે બધી વાત કરું છું બાકી. અને આ તમે મને પ્રશ્ન કરો તો એનો જવાબ આપેલો કે આ છોકરો ભણ્યો નથી શાસ્ત્ર વિજય, પણ સમજે છે ખરો. એટલે તમને બધાને આ ભણેલાઓને પ્રતીતિ થાય ભગવાનની કૃપાથી, અને આ ભગવાનના માર્ગ ઉપર શાસ્ત્રો મૂકી આ શાસ્ત્રો વાંચો મૂકીને પ્રત્યક્ષ કરતા થાવ. બાકી કયો અર્થ નહીં કહેવાનો.